સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 23 ડિસેમ્બર 2024, યોગી પ્રસાદ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે શ્રી યોગીજી મહારાજ નિર્વાણ સ્મૃતિદિન કીર્તન આરાધનામાં સંત ભગવંત સાહેબજીએ ખૂબ સુંદર આશીર્વાદ પ્રદાન કર્યા, જે અત્રે સમાવ્યા છે.
સજાન સાઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુદેવ શાસ્ત્રજી મહારાજની જય, ગુરુદેવ યોગીજી મહારાજની જય, ધામધામી મુક્તોની જય. ગુરુદેવ યોગીજી મહારાજને ભક્તિ દ્વારા ઋણદા કરવા 23મી તારીખની ભજન સંધ્યામાં શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં સદગુરુ સંતોની હાજરીમાં બિરાજમાન સર્વ વાલા સંતો ભક્તોની જય જય જય. છેલ્લી ભજન સંધ્યા 2024ની આપણા માટે. યોગીજી મહારાજ 1971માં પોતાનો ભૌતિક દેહનો ત્યાગ કર્યો, તે બાદ આપણે જાણીએ છીએ તેમ પૂજ્ય અશ્વિનભાઈ પૂજ્ય શાંતિબેનની પ્રેરણાથી કાકાજીની સ્મૃતિમાં 7મી તારીખ ને યોગીજી મહારાજની સ્મૃતિમાં દર મહિનાની 23મી તારીખે આપણે આ રીતે ભજન સંધ્યા કરી એ દિવ્ય પુરુષો તરફથી ભક્તિ અદા કરીએ છીએ. આજે ભજન સંધ્યામાં ગુણાતીત સંતોનું જીવન જોઈએ તો આવું જીવન જીવ્યા છે. એમને ભક્તિ કરી પણ એટલા બધા સામર્થ્યવાન હતા. એમના સંકલ્પે મારા તમારા સૌના જીવન ચાલે, ગમે એવા પ્રારબ્ધ ઉડે, ગમે ઝંઝાવતો નીકળી જાય, એવા વચનસિદ્ધ પુરુષો જેના આજ્ઞામાં આખો નેચર વર્તે. સયાજીરાવ ગાયકવાડની જ્યોતિષની ટીમ એક સ્વામિનારાયણના હરિભક્ત હતા. આખા વર્ષનું પંચાંગ નક્કી કરતા હતા. એમાં એક પૂનમે ગ્રહણ હતું. 10 જણની ટીમ હતી જ્યોતિષની. 9 જણાએ નક્કી કર્યું કે આ મહિનામાં આ પૂનમે ગ્રહ સૂર્ય ચંદ્ર ગ્રહણ છે. આ હરિભક્તે કહ્યું કે ગ્રહણ છે જ નહીં. પેલા 9 જણાએ કહ્યું કે છે, અમે 9 જણ એક છીએ. તો કે ના, નથી, કોઈ પણ જણ નથી. તો કે ફરી તું ગણતરી કર. તો કે અમે ગણતરી કરી. તો કે બરાબર કર, સૂર્ય ચંદ્ર ગ્રહણ છે જ. તો કે જો ચંદ્રગ્રહણ આ મહિનાની પૂનમે થાય તો આપણું માથું ડૂલ, માથાનો સોદો કરી નાખ્યો. પછી તો આખા પંચાંગ વર્ષનું પંચાંગ નક્કી કરીને બધા ઘરે ગયા. પહેલાં હરિભક્તો જે જ્યોતિષ હતો એને કેલ્ક્યુલેશન કર્યું તો ગ્રહણ હતું જ. એને પોતાની ભૂલ પકડી, એને તાવ ચડી ગયો કે ચાલો મેં રાજાની હાજરીમાં મારા માથાનું સોદો કરીને આવ્યો ને, ગ્રહણ તો છે જ, હવે શું. તાવ ચડી ગયો ને ગોપાલ સ્વામી ત્યારે બિરાજમાન હતા વડોદરા. મહારાજ ગુણાતીતના બાજુ ગોપાલ સ્વામીની મૂર્તિ છે. ગોપાલ સ્વામી કેવા સંતો આપણી કેર કરે. ગોપાલ સ્વામી કે ભગત દેખાતા કેમ નથી? તો સ્વામી તાવ આવ્યો છે. એટલે સ્વામીજી થોડા દિવસ પછી બોલાયા. તો શું થયું? આવું થયું એટલે મને તાવ ચડી ગયો. કે ત્યાં ગુણાત ગોપાલ સ્વામી કહે, તું સ્વામિનારાયણનો આશ્રિત છું, ભગત છું, જ્યાં અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે દુનિયામાં બધે ચંદ્રગ્રહણ દેખાય, તારો વડોદરામાં નહીં દેખાય, જા કહે છે. અને હમણાંનો ઇતિહાસ છે, મહારાજાના એમાં લખેલું છે. આવી તાકાત વાળા દિવ્ય પુરુષો તો ગ્રહણને રોકે, જગતની બ્રહ્માંડની સ્થિતિ પરિસ્થિતિને પલટે એવા પુરુષો. પણ રાખને જે મારા તમારાનું અપમાન સહન કર્યા, મારા તમારાની સેવા કરી, આપણે કહીએ એમ કર્યું, ભક્તિ તો સાચી એમને કરી રાખ તેને. અને રાખ થયા, રાખ તો પોતાનું અસ્તિત્વ પ્રભુમાં વિસર્જિત કરી દીધું. એ પોતે હતા જ નહીં, દેહ ભાવમાં ના. શાસ્ત્રીમાં યોગીમાં જે આપણે જોઈએ, અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી એની સમજણ આપણા હૃદયમાં સ્થાપિત કરી એ માર્ગે ચલાવીને આ દેહે ભગવાનના ધામનો સુખ શાંતિ અને આનંદ ભોગવતા કરવાનો અદ્ભુત માર્ગ એમને કાઢ્યો, બતાવ્યો. ભાઈ માર્ગ સ્થાપિત કરતા એમને ડૂચા નીકળ્યા કહું તો ચાલે, છતાં એ ખરાબ બોલ્યા નથી. રાગ ભાવ, દાસત્વ ભાવ, એમને ગારો મળે તોય મારું તમારું સારું કરે, એમને હાર પહેરાવે તો એને પડી નહીં, ગધેડે બેહાડો હાથે બેહાડો કાંઈ નહીં, બહારું તમારું સૌનું હિત જ ઈચ્છ્યું છે, સુખી થાય. એટલે યોગીમાં એક મૂર્તિ છે, ભગવાન સૌનું ભલું કરો. સ્વામિનારાયણના આશ્રય તો એટલા નહીં કે અમારું માનસ એટલા નહીં, સૌનું ભલું કરો. આવા દિવ્ય પુરુષો આ બ્રહ્માંડમાં આવે, આપણા પર બહુ મોટી કૃપા કરી. આપણે બધા જે છે કંઈક સુખી બન્યા છે, એક સુખના માર્ગે ચાલ્યા છીએ, એનું કારણ આવા દિવ્ય પુરુષો પ્રગટ થઈને આપણને દ્રષ્ટિમાં લીધા, ચલાયા. યોગી મહારાજ ઋણ આપણે કેવી રીતે અદા કરીએ? તો યોગી બાપાનું જે કાર્ય છે, યોગી મહારાજને શાસ્ત્રમાં જે કાર્ય માટે સમગ્ર જીવન સમર્પિત કરીને ગયા છે, એ કાર્યને સમજીએ ને એ કાર્યને ટેકારૂપ થઈએ, એમાં સમર્પિત થઈએ, એમાં રાખ બનીએ, એવી ભક્તિ કરીએ, એમના તરફનું ઋણ અદા કરવાનો નિયમ છે. તો એમને અક્ષર સમજ શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી કે ભગવાન સદાય સાકાર છે, કરતા હરતા છે, માનવ રૂપે સંત દ્વારા પ્રગટ છે, એવા સાધુમાં જોડાવું એ માણસનું સાચું ધ્યેય હોવું જોઈએ. અત્યારે તો માણસો છે, છો ભણનાર વિદ્યાર્થીને પૂછો, નોકરી કરનાર માણસને પૂછો, ધંધો કરનારને પૂછો, વિદ્યાર્થીને પૂછો તારે શું થવું છે, ડૉક્ટર થવું છે, નોકરી કરનાર તારે શું થવું છે, બોસ થવું છે, ધંધો કરનારને પૂછો કે બહુ પૈસા કમાવા છે, પોલિટિક્સમાં પડવાનું શું થવું છે, ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર થવું, આ ધ્યેય ના કહેવાય. ધ્યેય તો ભગવાનને રાજી કરવાનું હોવું જોઈએ. સાચો માનવ એને કહેવાય, એનું ધ્યેય પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ અને ત્રીજા પોતાના મા બાપ, આ ત્રણને રાજી કરવાનું ધ્યેય હોવું જોઈએ માણસને. બાકી તો સમૃદ્ધિ છે, સત્તા છે, નોકરી છે, પરીક્ષા છે, એ એમાં બહુ જાજે તકલીફ પડે એવી નથી, પ્રાપ્ત કરી શકો. આ વસ્તુ કરવું બહુ અઘરું છે, અને જો એ રાજીપો મળે ભગવાનનો, ગુરુનો, મા બાપનો, તો જીવનમાં કોઈ સંકલ્પ કોઈ નવરાત આપણા અધૂરા નહીં રહે, પૂરા કરશે. એટલે અક્ષર ઉપાસનામાં જે ચોથું સ્ટેજ છે, પ્રગટ સત્પુરુષને વિશે જોડાવું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એને આજ્ઞા પાડીએ તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આજ્ઞા મુખ્ય શબ્દ આપ્યો છે. એટલે યોગી મહારાજ કહેતા, કલ કરે સો આજ કર, આજ કરે સો અપ, મૂળ વગરનું ધોકડું ઢળી પડશે ઢપ તો કરેગા કપ. ભગવાનને રાજી કરવાનો ભાવ, ભક્તિ કરવાનો ભાવ, ભગવાન અર્થે કંઈ સમર્પણ કરવાનો ભાવ, કાલે કરવાનો આજે જ કર, કલ કરે છો આજ કર, આજે કરવાનો તો આજ કરે છો અબ, મૂળ વગરનું ધોકડું, ધોકડું એટલા શરીર, ઝાડને મૂળ છે, આ બિલ્ડિંગને ચાર માળનું બનાવે તો એટલો પાયો મજબૂત નીચે નાખવો પડે, એને પાયો છે, માણસને મૂળ નથી. ઢળી પડે કા ઢબ, એટલે ક્યારે પડી જશે ખબર નહીં, તો કરે કા કપ. એટલે ભગવાન કે ભગવાનનું કાર્ય, ભગવાન રાજી કરવાનો સંકલ્પ પૂરો કરી નાખો. આપણા માટે તો ખરેખર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, સાતમા યોગી મહારાજ જેવા દિવ્ય પુરુષે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રેમ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, ચરણભાઈ, વ્યાસ આવા દિવ્ય સાધુઓની આપણને ભેટ આપી. એમને વિશે જોડાઈને એમની આજ્ઞા પાડીએ તો જીવનનું કોઈ કામ બાકી નહીં રહે. પણ મુશ્કેલ એ છે કે જ્યારે ભગવાન સત્પુરુષ દ્વારા પ્રગટ હોય ત્યારે ઓળખવા બહુ અઘરા છે, કારણ કે એની ક્રિયા માનવીય હોય, માનવની હોય. રામ ભગવાન આવે તો કેટલા ઓળખ્યા, કૃષ્ણ આવે તો કેટલા ઓળખ્યા, સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં પણ તમે જુઓ તો કેટલા ભૂલતા કહી ગયા. યોગી મહારાજની સાથે તમે રહ્યા ઉતર્યા, પણ બાપા સ્વયં પ્રભુનું સ્વરૂપ છે, બે જણી આજ્ઞા પાડો ને એમને રુચિ રહસ્ય પ્રમાણે જીવન જીવનાર કેટલા. પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ અને એવા ઘણા બીજા ભક્તો હતા, એટલા પાક્યા. બાકી માનતા તો આખો સમાજ, લાખોનો સમાજ હતો બેપ સંસ્થામાં, પણ યોગી મહારાજને પ્રભુનું સ્વરૂપ માણીને બે હજોને આજ્ઞા પાડનાર જે કર્યું એ ભક્તિ રાખ થઈને કરી કહેવાય. ભગવાનને ઓળખવા, ભગવાનની આજ્ઞા પાડવી અને એના ભક્તોમાં નિર્દોષ ભાવ, અઘરમ અઘરું કામ નિર્દોષ ભાવ રાખવો. દાદુ કાકે નિર્દોષ ભાવની વ્યાખ્યા કરી કે અક્ષરધામમાં જે મહારાજ છે, દેહ મૂકીને જે પ્રભુને પામવા છે, કરોડ વ્રત, કરોડ યજ્ઞ, કરોડ તપ, કરોડ દાન કરીને જે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે, એ માનવ રૂપે યોગી મહારાજ રૂપે મળ્યા છે વાત એમને કરી, ત્યારે યોગી મહારાજના મિત્રે કોઈ ભાવ થયો. બધા માનવ રૂપે વિચરતા પ્રભુના સ્વરૂપને ઓળખવું એ અઘરમ અઘરી વાત છે, અને જે ઓળખાય બે જણીને આજ્ઞા પાડે તો સાધના સહેલામસેલી આનંદદાયક થઈ જાય. ભક્તિ રાખ તેને ત્યારે થાય જેવા પ્રભુને ઓળખ્યા વગર થતી નથી. એવા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કર્યા વગર રાખ થવાતું નથી, પોતાના અસ્તિત્વનું વિસર્જન થતું નથી. જે જે ગુણાતીત ભાવને પામ્યા છે મહારાજ, પછી ગુણાતીત લો, ભગતજી મહારાજ લો, જાગા સ્વામી, કૃષ્ણ ચેદા, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, યોગી મહારાજની કૃપાથી પ્રમુખ સ્વામીથી લઈને અશ્વિનબેન બધા જોઈએ તો રાખ થઈ ગયા, ભગવાનમાં ખોવાઈ ગયા, હોમાઈ ગયા. અશ્વિનબેને કહ્યું કે ટપાલ લખે અમારી સેવામાં આવી જાય, જીનિયસ છે, બુદ્ધિશાળી છે, હાઉ ડફોર નહીં. એમએસસીમાં ભણનાર છોકરાને બાપા એક પોસ્ટકાર્ડ લખે કે આ પત્ર મળતા તમે અમારી સેવામાં પહોંચી જજો. બુદ્ધિશાળી હોય તો શું, જગતનો બુદ્ધિશાળી વિચારે કે આ સાધુને ખબર છે, એમએસસીને ભણું છું, એમની સેવામાં જેટલા બધું છોડીને જવું પડે તો લખીએ કાગળ કે એમએસસીનો અભ્યાસ પૂરો કર્યા પછી તમારી સેવામાં આવીશ, કે ઘરે પૂછી આવું. બાપાનો પત્ર મળ્યો, બીજે જ દિવસે બાપાની સેવામાં પહોંચી ગયા. આ સમર્પણ છે, આ રાખભાવ છે કે પોતાના ગુરુને પ્રભુનું સ્વરૂપ માન્યું એટલે એને 100% એના તરફનો સમર્પણ ભાવ. તો અશ્વિનભાઈ પર બાપા પ્રસન્ન થઈ ગયા. અશ્વિનભાઈ 10 મહિનામાં બાપા સાથે રહ્યા અને જે બાપાની અનંત પ્રકારની કસોટીમાંથી નિર્દોષ ભાવની પાસ થયા. યોગી મહારાજ દ્વારા સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને અશ્વિનભાઈ, અશ્વિનભાઈ સાધુ રામ બની ગયા. તમે વિચાર કરો, ભગવાનને ધારક સાધુ, વ્રતિભાઈ જો, શાંતિભાઈ તમે જુઓ તો કેટલા બધા પ્રલોભન, સ્કોલરશીપો, પૈણવાણા માંગવા, સારી સારી નોકરીઓ, સારા સારા ઓફરો, બધી બધાના યોગી મહારાજ સિવાય મારે મારા જીવનમાં કોઈની મહત્તા નથી, કોઈ તરફ જોયું નહીં. અને યોગી મહારાજની આજ્ઞા પાડવા માટે દાસ ભાવે રાહક ભાવે ભક્તિ કરી તો ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બન્યા. તો શાંતિ પમાડે તેને સંત કહીએ. એવી સાધુતા યોગી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આવા સાધુ આપણને દ્રષ્ટિમાં લીધા યોગી મહારાજે ખરેખર આપણા પર કૃપા કરી તો એવાની આજ્ઞા જે આપણને આપી આજ્ઞા પાડીએ. હું આણંદ મંદિરેથી એક વખત દર્શન કરીને બાપાના દર્શન કરવા ગયા હતા. પૂજામાં બાપા બેઠા હતા, હું છેલ્લો જે બેઠો 66ની વાત કરું, 60 વર્ષ પહેલાંની. એટલે બાપા આમ તિલક કરતા હતા અને મારા સામે જોઈને કે ગુરુની આજ્ઞા પાડીએ એ સાચું દર્શન છે. ઊભો થઈ નીકળી ગયો. અનંત પ્રકારના દર્શન છે, યાદ રાખો. એની મૂર્તિ સામે જોયેલું એ દર્શન છે, એની આજ્ઞામાં જીવન જીવવું એ પણ દર્શન છે. આ દેશ પરદેશના બધા મુક્તો પધાર્યા છે, અહીંયા કેટલા દિવસ રહે, એટલા બધા બીજી હોય છે કે અઠવાડિયું બે અઠવાડિયા બહુ બહુ તો 3 અઠવાડિયા પછી જતા રહેવાનું, પછી દર્શન ક્યાં છે? ફિઝિકલ દર્શન ના મળે. તાર પ્રમુખ સ્વામી મહંત સ્વામી પ્રતાપસિંહ અશ્વિનભાઈ શાંતિભાઈ કે એવા મોટા મોટા સંતો, એમના ભેગા વીક બે વીક રહીએ પછી સ્મૃતિ લઈને જઈએ તો જ્યાં જઈએ ત્યાંની સ્મૃતિમાં અને આ જે આજ્ઞા કરે એ આજ્ઞા પાડીએ એ દર્શન છે. છાત્રાની બોધકામનું કામ ચાલતું હતું, 1964ની વાત કરું. યોગી બાપાના દર્શન કરવા મેં બરોડા આણંદ રેલવે સ્ટેશન પર બધા ગયા હતા. ત્યારે અમે લોકો MSCનો અભ્યાસ કરતા હતા. બાપા વડોદરાથી અમદાવાદ જતા હતા અને ત્યાંથી ગોંડલ. એમ બધા દર્શન કરવા ગયા. આણંદ બધા ભક્તો હતા, ફર્સ્ટ ક્લાસના ડબ્બા ઘર બાપાને સ્વાઈલ હતી. રેલવે કાર્યતર રેલવેમાં જ મુસાફરી થતી. ત્યાં ફર્સ્ટ ક્લાસના કેરેજના બે સળિયા પકડીને બાપા ઊભા રહે, બધા દર્શન કરે. એટલે મને બોલાયો કે તમે બધા ગોંડલ બાપાની જયંતી જોવાની, ગોંડલ અને માણાવદર આવો. માણાવદર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હતી, માણાવદર મંદિરની. અને કહે છે રતિલાલભાઈ અને પેલો સનંદભાઈ ચોક ચશ્માવાળો સનંદભાઈને, એ બે એને રોકચો કહે છે. આશીર્વાદ આપ્યા કે જાઓ આજ્ઞા ભેળી મૂર્તિ અહીં રોકાજો, તમારે ભગવાનની મૂર્તિ તમારી ભેળી જ રહેશે. અમે તો બધા ગયા ગોંડલ ને આ બાજુ ડૉક્ટર ને રતિભાઈ રોકાયા. છાત્રાલયનું કામ ચાલે, પાયા ખોદેલા ભરેલા નહીં અને વરસાદ પડતો તો ખબર આવી કે બે દાડામાં વરસાદ પડશે, ચોમાસું હતું. એટલે ડૉક્ટર તો અમારો જબરદસ્ત વિશ્વાસુ ભક્ત, એણે કહ્યું કે આ છાત્રાલયના પાયા જો વરસાદ પડશે તો બધા ભરી જશે ને ફરી ખોદવા પડશે, એટલે બહુ નુકસાન જશે. એટલે એણે તો 14x12x12ની રૂમમાં મંદિર બનાવેલું. ભગવાનને પ્રાર્થના કરવા માટે શિખરબંધ મંદિર કે 12x12 મંદિરને જરૂરિયાત નથી, જ્યાં તમે પ્રાર્થના કરો તો સાંભળે. વલણ ઠેવાઈને ધૂન કરી કે બાપા તમે કહ્યું કે આજ્ઞા ભેળ, તમારી આજ્ઞાથી રહ્યા, તમારી મૂર્તિ અમારી સાથે જ છે, પરમ વિશ્વાસ છે. તમે પ્રાર્થના કરીએ કે આ છાત્રાલયના એરિયામાં વરસાદ ના પડવો જોઈએ અને તમે માનશો. એને રતિભાઈને ડૉક્ટરે ધૂન કરી એટલા 1 કિલોમીટરના એરિયામાં વરસાદ ને બધે જ વરસાદ, ઇમ્પોસિબલ, આ ઇમ્પોસિબલ. સમજો બનેલી હકીકત. એ ઓકે બાબા બોલ્યા, અમારી આજ્ઞા પડો, આજ્ઞા ભળી મૂર્તિ તમે જે સંકલ્પ કરશો મનોજ કહું પૂરા થશે. પણ ભક્તો આજ્ઞા નથી પાડી શકતા, એની આજ્ઞામાં રહીએ, એની સ્મૃતિમાં રહીએ અને કંઈ પણ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ તો દોડા દોડી બધી અડધ મોટા ભાગની આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ પરમ શ્રદ્ધા પરમ વિશ્વાસ જોઈએ. પ્રભુના સાધુના વચનમાં સનંદને રતિ બને એટલો બધો વિશ્વાસ કે ધૂન કરી ના જ જોઈએ, વરસાદ પડવો જ ના જોઈએ. આ શ્રદ્ધાથી કે આ પ્રાર્થના ભગવાન, પ્રાર્થના ભગવાન સાંભળે છે એ ભાવથી કરેલી પ્રાર્થના એ શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કહેવાય. તો સ્વામિનારાયણ મહામંત્ર આપણને આપ્યો, બાપાએ આપણને અનુભવ બધાને કરાયા છે અને એવો અનુભવ અત્યારના સંતો દ્વારા પણ બધાને થાય છે. તો એ ઉપાસના પ્રમાણે એવા સાધુમાં હેત કરીને એની આજ્ઞા પાડી એની સ્મૃતિસભર સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે તો દેશ પરદેશ જ્યાં હોય ત્યાં ભગવાન કહેવા તમે અમે તમારી સાથે જ છીએ. શ્યામ હ ગૃહસ્થ જીવન પણ ધન્ય થઈ જશે. અને ભગવાન સાથે ના તો ત્યાગી હોય, ત્યાગી કહેવાય. ત્યાગી ગૃહસ્થનો મેળ નથી એટલે જે ભગવાન રાખે એ સાગી. સંસારનો ત્યાગ કરવાના અંદર રહેલો સંસાર છૂટી જવો જોઈએ. ભગવાન સિવાય ભગવાનને ના ગમે એવું વર્તવાનું, ભગવાનને ના ગમે એવું બોલવાનું, ભગવાન ના ગમે વિચારવાનું એ છૂટી જાય. અને ભગવાનનું ગમતું જ વિચારવાનું વર્તન થાય એ જે જીવન, એ સાચું જીવન, જે સાચો વૈરાગ છે. ને એવો વૈરાગ ગૃહસ્થને બને, ભક્તને સંતોને બને. આજે એ અદ્ભુતતા ગુરુદેવ શાસ્ત્રીમાં અને ગુરુદેવ યોગીમાં આજે અક્ષર પુરુષોત્તમને શુદ્ધ ઉપાસના દ્વારા આપણા માટે આપી કે જ્યાં છે ત્યાં સ્મૃતિમાં રહીને આજ્ઞા પાડીને ભજન કીર્તન કરો તો ભગવાન કે અમે રાજા, ભગવાન રાજી હોય તો આપણું જીવન ધંધા. યોગી મહારાજ એવું જીવન જીવ્યા, સાચા ગુણાતી સાધુનું દર્શન એમને કરાયું. અનંત પ્રકારના સંતો છે, ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સિદ્ધિ, તમે અરે એવા એવા સાધુઓ છો કે એકને ભૂલો ને બીજાને જુઓ, બીજાને જુઓ ત્રીજાને ભૂલો, એટલા પ્રભાવશાળી સાધુઓ. એ સાધુઓમાં ભગવાન દ્વારા ગુણાતીત ભાવને પામેલા યોગી મહારાજ જેવા સાધુ બહુ રેર મળે. અને એવા દિવ્ય પુરુષોએ આપણને સ્વીકાર કરીને આ માર્ગે ચાલતા કર્યા છે. એવા દિવ્ય પુરુષની સ્મૃતિમાં ભજન સંધ્યા આપણે દર મહિનાની 23મે થાય છે. બધા ભક્તોની તબિયત સારી રહે, હા ભારતમાં છે તારો બધા કામો પૂરા થાય. પાછા આવ્યા છે વિશેષ વિશેષ મહાત્મા લઈને, પરદેશ પાછા ઘરે જાઓ, સૌ અનંત પ્રકારની પ્રભુની સ્મૃતિઓ રહી. તો ભગવાનને સાધુ સિવાય અને ગુણગાનને મહેમાની વાતો સિવાય બધું છૂટી જવું જોઈએ. શું કરવું જોઈએ? છૂટી જવું, એ સાચી ભક્તિ કહેવાય. નકારાત્મક કોઈ વાત નહીં, હકારાત્મક વાવ. ભગવાનને રાજી થાય ગુણગાનને મહેમાની જ વાતો રાખી બધું ખંખેર હો. તમે અહીંથી પરદેશથી લઈને આવ્યા હોય તો અહીંની વસ્તુ વેચીને તમને કામની વસ્તુ લઈ જાઓ, એમ આપણે અહીંની વસ્તુ છોડીને અક્ષરધામમાં ગુણગાન મહિમા સેવા આટલું જ આ જરૂર છે એ કર્યા કરીએ. ત્યાં જઈને યાદ કરીએ તો પરદેશમાં પણ અક્ષરધામરૂપ થતા થવાશે. અને ભગવાનને થઈને જીવીએ, ભગવાનને અર્થે કરી રાખીએ. અને હિંમત સ્વામી જેવા, જયેશભાઈ જેવા આવા સંતોની જ્યાં જઈએ ત્યાં આજ્ઞા પાડીએ. અહીંયા અશ્વિનભાઈ શાંતિભાઈના સાનિધ્યમાં સંતો આપ્યા છે, એમની આજ્ઞામાં રહીએ તો ભગવાન રાજી રાજી રાજી. યોગી મહારાજ આપીને ગયા છે એવું જીવન જીવી એ બાપા તરફની સાચી ભક્તિ અદા કરી કહેવાય. એવી ભક્તિ અદા નવા વર્ષે વધારે ઉત્સાહ ઉમંગથી આપણા સૌની થાય. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે નવા વર્ષ આપણને ખૂબ મદદરૂપ બની રહે. ને સમશ્રીઓ એકતા રાખી બાપાના કાર્યને વેગવંતો બનાવવા આપણે સમર્પિત થઈને ભક્તિ કરીએ. એવા મને તમને સર્વને પ્રભુ બાળ આપે, પ્રભુચરને ગુરુચરને બાપાની સ્મૃતિની ભજન સંધ્યાની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.